सर्वसिद्धे ध्रुवमचलमनोगमं पत्ते इच्छामि समये पावे।
भरत क्षेत्रना समर्थाचार्य भगवान कुनकुंदाचार्य देव द्वारा रचयित समय सार ग्रंथ राजमा कर्ता कर्म अधिकार जे पूज्य गुरुदेव जी ने एक बोल आपने जोयो हो तो वच्चे थोड़ी बात करी हती के परद्रव्य नु कर्तृत्व अने पुण्य नो पक्ष आ बे वात जीव ने अटकावे। सीधो बीजी रीते अर्थ करिए तो परद्रव्य नु कर्तृत्व जीव अजीव तत्व की भूल थी गई है, पुण्य नो पक्ष ये आश्रय बंद तत्व की भूल थी गई, एटले साते तत्व की भूल थी गई। क्या पुण्य नो पक्ष थयो एटले पुण्य ने तमे संवर निर्जरा कारण मान पक्ष करो, तो आ कर्ता कर्म अधिकार नी अंदर आत्मा ना अकर्ता स्वभाव ने स्पष्ट करो है। पर्याय आर्थिक नैति आजीव कोनो करता से एनी मर्यादा क्या सुधीनी से अज्ञान थी आजीव सेनो करता से एवी एक ज्ञान प्रधान शैली अने दृष्टि प्रधान शैली बन्ने तरफ थी आ कर्ता कर्म अधिकार में चर्चा करेली से। एमा जे आपने अत्यारे जे गाथाओ चाली रही से एमा एक 89, 90 अने 91 89, 90 अने 91 एक त्रण गाथानी एक भेगी समरी अपने समझीशू अने पछी आपणे एमां जोईए पण छीए थोड़ू वाच थोड़ू समझीने एटले आपणे थोड़ू वधारे स्पष्ट पण थई जशे के 89 जे गाथा छे 89 नंबरनी गाथा एमां शुं वात मूकी छे समझीए आपणे के जीवनी पोतानी एक समयनी पर्याय मा अज्ञानना कारणे जे मोह राग द्वेषना परिणाम थाय छे मिथ्या दर्शन अविरति अज्ञान वगैरेना जे परिणाम थाय छे क्रोध मान वगैरेना तो ए जे थाय छे एमा कर्मनो उदय निमित्त कारण कहो। ध्यानथी बराबर समझजो कर्मनो उदय निमित्त कारण कहे एक कर्मनो उदय शब्द आवशे अने एक कर्मनो बंद शब्द आवशे। बे शब्द क्या उदय अने बंद। जारे आपणे उदय शब्द कहीशू ए वखते जूनू कर्म लेवू जूना कर्मनो उदय कहेवाय जूना कर्मनो बंद ना कहेवाय। जूना कर्मनो शू कहेवाय उदय कहेवाय अने नवा कर्मनो उदय ना कहेवाय नवा कर्मनो शू कहेवाय बंद कहेवाय। बराबर छे के नहीं? ठीक छे। हवे अहींया जीवनी पर्यायनी अंदर जे विकारना परिणाम थया मोह राग द्वेषना ए पोतानी अशुद्ध उपादानी योग्यताथी थया ए वखते जूना कर्मनो उदय त्यां निमित्त कारण छे निमित्त कारण छे। बराबर छे के नहीं? અને જે જૂના કર્મનો ઉદય છે ને એને દ્રવ્ય કર્મ કહેવાય જળ કર્મ છે નાના વરણ આદિ એને દ્રવ્ય કર્મ કહેવાય દ્રવ્ય કર્મ। આ બાજુ જૂના કર્મનો ઉદય બરાબર છે અને એ જ વખતે અહીંયા જીવની અંદર મોહ રાગ દ્વેષના વિકારી પરિણામ તો આ જે જીવમાં જે વિકારી પરિણામ થાય છે એને ભાવ કર્મ કહેવાય એને શું કહે છે ભાવ કર્મ। અહીંયા જે વખતે ભાવ કર્મ થયા જેમ ખાલી જોયું ને દર્પણનો મોર ને બહારનો મોર બરાબર છે ને એમ ભાવ કર્મ એ જીવની પર્યાય જીવ મિથ્યાત્વ જીવ ક્રોધ જીવ માન અને એ વખતે બહારમાં જે જૂના કર્મનો ઉદય છે ને એ અજીવ મિથ્યાત્વ અજીવ ક્રોધ અજીવ માન અજીવ માયા સમજાય છે ને એ અજીવના પરિણામ છે। બરાબર આટલે સુધી? તો જૂના કર્મનો ઉદય અને અહીંયા જીવની અંદર એવા પરિણામ થયા તો હવે એ જે પરિણામ અહીંયા થયા આટલે વાત થઈ 89 ગાથાનો ભાવ બરાબર છે। હવે 90 નંબરની જે ગાથાની અંદર એ જે ભાવ સ્પષ્ટ કર્યો ત્યાં કે આજે મોહ રાગ દ્વેષના પરિણામ થયા ને થયા, એનો કરતા કોણ? આ તો નિમિત્ત કહ્યું, ત્યાં જૂના કર્મનો ઉદય નિમિત્ત કહ્યું, તો મોહ રાગ દ્વેષના પરિણામ થયા છે વાત તો સાચી છે, સસલાના સિંગડા જેવું નથી, થયા છે વાત સાચી છે. તો કહે છે કે એનો કરતા કોણ? તો આ આત્મા સ્વયં પોતાના, કાલે કહ્યું હતું ને, અનાદિ અનંત શુદ્ધ નિરંજન એક રૂપ જે પોતાનો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન જે સ્વભાવ છે, એને ભૂલીને, એને ભૂલીને અન્ય વસ્તુભૂત મોહનો સંયોગ કરે છે. શ્રીમદજીની પંક્તિ છે ને, બહુ સુંદર પંક્તિ છે. અનંત કાળથી આથડ્યો, શાંતિથી સમજજો, અનંત કાળથી આથડ્યો, આથડ્યો એટલે કાલ સાધના સ્વાધ્યાયમાં વાત કરી હતી ને, નિત્ય નિગોદ ને ઇતર નિગોદ ને એક ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય ને કેટલા લાંબો કાળ ક્યાં ક્યાં રખડપટ્ટી કરે. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન ઇન્દ્રવદનભાઈ, વિના વિના ભાન ભગવાન. જો એમાં આ આત્મા અંદરમાં ભગવાન સ્વરૂપે બિરાજે છે. સમયસાની 38મી ગાથા, જેમ મુઠ્ઠીમાં રાખેલું કોઈ સુવર્ણ ભૂલી ગયો, સુવર્ણ તો છે જ, વિંટી છે પણ ક્યાં મુકાઈ ગઈ, ભૂલાઈ ગઈ, એમ આત્માને પરમેશ્વર સ્વરૂપે બિરાજમાન તો છે, પણ શું લખ્યું? વિના ભાન ભગવાન. કેટલી સરસ વાત લખી છે, આત્મા પરમેશ્વર સ્વરૂપે બિરાજે છે ને, પણ એનું આ જીવને અનાદિકાળથી શું નથી, એનું એનું ભાન નથી. અને એનું ભાન નથી એટલે બેભાન. આપણે તો કોઈને હોસ્પિટલમાં આમ પેલું નથી, શેમાં ચાલ્યા ગયા છે, કોમામાં કહીએ છે ને, કોમામાં, કોમામાં છે બિચારા, કેટલાય ટાઈમથી કોમામાં છે, છેલ્લા 5 વર્ષથી કોમામાં છે, કાંઈ ખબર નથી. ભગવાન પૂછે છે, તું શેમાં છે, બોલ, તું શેમાં છે, સમજાય છે કે નહીં? હા ભાઈ, કે મહાકોમામાં, તું કોમામાં, તું જેને કહે છે પેલા કોમામાં જે છે ને, અરે એ તો કદાચ સમ્યક દ્રષ્ટિ પણ હોય છે, એ બહારમાં કોમામાં જે દેખાય છે તો એ જાતિનો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, પણ છે તો સંગની પંચેન્દ્રિય છે ને, અને સંગની પંચેન્દ્રિય સમ્યક તો સંભવે છે, અને તારો જ્ઞાનનો ગાઢ બરાબર કામ કરે છે અત્યારે, તું કહે છે. પણ જેમ પેલો લૌકિકમાં કહ્યું ને કે કોમામાં તેને કાંઈ ખબર નથી, તો તને હું પરમાત્મા છું ક્યાં ખબર છે, હું ભગવાન છું તને ક્યાં ખબર છે, કોમામાં તો તું છે. અને જ્ઞાનીઓ એની દવા આપે છે, જ્ઞાનીઓ આ કહ્યું હતું ને, હા અહીંયા આ આ અહીંયા ઔષધિ અપાય છે, ભગવાનના દરબારમાં ઔષધિ આપવામાં આવે છે, કે કોમામાંથી તું ચાલ્યો જાય. મિથ્યાતમ નાશ વિકો જ્ઞાન કે પ્રકાશ વિકો, મોહ રાગ દ્વેષનો નાશ કરવાની દવા અહીંયા અપાય છે ભગવાનના સમય શરણમાં. ગુરુદેવશ્રી બહુ કહે છે, હવે આવે છે આપણે અષ્ટાનિકા પૂરું થાય પછી, ભગવાન મહાવીર સ્વામીની સૌથી પહેલી વખત જે ઓમ ધ્વનિ વિપુલાચલ પર્વત પર દિવ્ય ધ્વનિ કરીને ભગવાનની પહેલી વાર, હા વીર શાસન જયંતિ પર્વ, ગુરુદેવશ્રી તો એમ બોલે કે વિપુલાચલ પર્વત ઉપર ભગવાન મહાવીર સ્વામી હાટડી ખોલી, હાટડી, હાટડી એટલે ખબર પડે ને, હાટડી દુકાન. વિપુલાચલ પર્વત પર ભગવાન મહાવીર સ્વામીએ હાટડી ખોલી આજે, અને બધા માલ લેવા માટે આવ્યા, તો કોઈએ સમ્યક દર્શન લીધું, કોઈએ મુનિવ્રત અંગીકાર કર્યા, કોઈએ કેવલ જ્ઞાન પ્રગટ કર્યું, કોઈ ચારિત્ર અંગીકાર કર્યું, કોઈ શ્રાવકની દશા અંગીકાર કરી, કેમ કે ભગવાનના દરબારમાં તો આ માલ અપાય છે. ત્યાં શ્રીમદ જે પણ લખીને ગાથાઓ લખી, ઔષધિની ગાથા લખીને, હા સુનશે, હા હા, વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂલ, ઔષધ જે ભવ રોગના કાયર ને પ્રતિકૂલ. આ ઔષધી છે ભાઈ, જો શું કહે છે અહીંયા સમજવી એક વાત ધીરજથી, કે આ જે પર્યાયમાં જે મોહ રાગ દ્વેષના પરિણામ થયા, એ જૂના કર્મનો એ વખતે ઉદય છે, તો એ ઉદય કરાવતો નથી, એ કરાવે નહીં, એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો, એંગાડી થયું છે એ વાત બરાબર છે, અહીંયા પોતાના અશુદ્ધ ઉપાદાનથી થયું, અને આપણે આ બાજુથી વાત કરીએ કે પોતાના સ્વભાવને ભૂલ્યો, અનંત કાળથી આંતળ્યો વિના ભાન ભગવાન, જો આ પર્યાય આ બાજુ જોવે ને તો અહીંયા ગાડી આ વિકારની જગ્યાએ વિતરાગતાનો જન્મ થઈ જાય. વિકારની જગ્યાએ શેનો જન્મ થઈ જશે? વિતરાગતાનો જન્મ થઈ જશે. બહુ શાંતિથી સમજવી. અહીંયા જે વિકાર થયો, સમજો, અહીંયા જે પર્યાયમાં વિકાર થયો એ જો કર્મ કરાવે, કર્મ કરાવે તો વિકારની જગ્યાએ વિતરાગતા પ્રગટ થવા માટે પણ આપણે કોની પાછળ પાછળ ફરવું પડે? કર્મની કૃપા થાય તો આપણી પર્યાયમાં વિતરાગતા થાય. એટલે પ્રસિદ્ધ પંક્તિ વારંવાર ગુરુદેવશ્રી કહે છે, કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકાય. વાત થાય કે નહીં? કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકાય, કે શું ભૂલ છે? ભૂલ એટલી છે કે પોતે પોતાના સ્વરૂપને ભૂલ્યો છે, જે સ્વરૂપ સમજ્યા વિના, બસ વાત તો એટલી છે, ભૂલ્યો છે. હવે આ બાજુ પોતે પોતાના દ્રવ્ય સ્વભાવનો જ્યાં સ્વીકાર કરે છે એ જ વખતે પર્યાયની અંદર વિકારની જગ્યાએ વિતરાગતાનો જન્મ થાય છે. બરાબર, સમજો. થોડીક અધ્યાત્મની વાત પણ સાથે લઈશું. હવે પર્યાયમાં જે વિતરાગતા પ્રગટ થઈ ને, સમ્યદર્શન ધ્યાન ચારિત્ર, જેમ વિકાર, સમજ, જેમ પહેલા વિકાર હતો એ કર્મે નહોતો કરાવ્યો, એવી રીતે પર્યાયમાં વિતરાગતા થઈ ને, વિતરાગતા એ ખરેખર ત્રિકાલી દ્રવ્ય પણ નથી કરાવી. ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા એ પણ વિતરાગતા નથી કરાવી. જેમ આ પર્યાય પરનું લક્ષ્ય કરતી હતી તો વિકાર થતો હતો, એમાં પર્યાય સ્વનું લક્ષ્ય કર્યું ને તો પર્યાયની અંદર વિતરાગતાનો જન્મ થયો. સમજાય છે કે નહીં? આને કારણ પરમાત્મા કહ્યું ને, કારણ પરમાત્મા તો પર્યાય એ તરફ ઢળીને, જેમ આ પર્યાય પરનું લક્ષ્ય કરે છે તો પેલું નિમિત્ત કારણ થી કે કુંભારે ઘડો બનાવ્યો કે દર્શન મોના ઉદયથી મિથ્યાત્વ કે ચારિત્ર મોના ઉદયથી રાખ કહ્યું ને, કશાય કહ્યું, એ બહિરંગ નિમિત્ત કારણ છે, પેલું નિમિત્ત કારણ. એમ અહીંયા પર્યાયની અંદર વિતરાગતાનો જન્મ થયો ને એ પોતાના શુદ્ધ ઉપાદાનથી અહીંયા થયો છે, અને એ વખતે પોતાના દ્રવ્ય સ્વભાવનું અવલંબન છે. એટલે ખરેખર બીજી રીતે વાત કરીને તો ત્રિકાલી દ્રવ્ય સ્વભાવ છે એ પણ નિમિત્ત કારણ છે. થોડી અલગ વાત સમજવી, ભાવ સમજવો. ગુરુદેવ ઘણી વાત આવો સ્પષ્ટ કરેલી છે, કેમ કે તમે સમજો, નિમિત્ત ઉપાદાનની વ્યાખ્યા સમજો. જે પદાર્થ સ્વયં કાર્ય રૂપે ના પરિણમે પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો જેના પર આરોપ આવે, તો આ પર્યાયની અંદર સમ્યક દર્શનનો જન્મ થયો ને, સમ્યક દર્શનનો જન્મ થયો તો આ આત્મા સમ્યક દર્શન રૂપે પરિણમ્યો છે? જ્ઞાયક ભાવ સમ્યક દર્શન રૂપે પરિણમે છે કે ના? એ તો નથી અપ્રમત કે પ્રમત નથી જ, એ જ્ઞાયક ભાવ. વાત સમજાય છે કે નહીં? તો આ પર્યાયની અંદર રત્નત્રયની પ્રાપ્તિ થઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની, તો આ આત્મા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય રૂપે નથી પરિણમ્યો, પણ આ પર્યાયમાં જે રત્નત્રય પ્રગટ થયું એને અનુકૂળ કોણ? અનુકૂળને અનુરૂપ, અનુકૂળને અનુરૂપ. તો પર્યાયમાં જે રત્નત્રય થયું પ્રગટ એને અનુકૂળ કોણ છે? એ પોતાનો ભગવાન આત્મા એને અનુકૂળ છે. સમજાય છે કે નહીં? અને રત્નત્રય રૂપે પરિણમ્યું કોણ? રત્નત્રય રૂપે પરિણમીએ સ્વયં પોતાની પર્યાય એ સમયનો સ્વકાળ ષટકારથી પરિણમ્યું, એ ક્ષણિક ઉપાદાન કારણને સમર્થ કારણ કહેવાય. બધું ભાઈ, હા, પેલું નિમિત્ત કારણ, દર્શન મોહનો અભાવ થયો, સમજો, દર્શન મોહનો અભાવ થયો જડ કર્મનો, માટે સમ્યક દર્શન થયું, એ નિમિત્ત પ્રધાન કથન છે. નિમિત્ત પ્રધાન કથન, નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે ત્યાં. બરાબર છે કે નહીં? અને આ ભગવાન આત્માને સમ્યક દર્શનનું કારણ કહ્યું ને, એ ત્રિકાલી ઉપાદાનની તરફથી વાત છે. ત્રિકાલી ઉપાદાન એમ બતાવે છે કે કાર્ય કયા દ્રવ્યમાં થાય. ત્રિકાલી ઉપાદાન એમ બતાવે કે કાર્ય કયા દ્રવ્યમાં થાય. છ દ્રવ્યમાંથી સમ્યક દર્શન કયા દ્રવ્યમાં થાય? જીવ દ્રવ્યમાં થાય. તો ત્રિકાલી ઉપાદાન એ બતાવે છે. સમજાય છે કે નહીં? જેમ ભાઈ સોનાની દુકાન છે, સોનીની, એમાં સોનાની વીંટી પણ છે, ચાંદીની વીંટી પણ છે, સોનાના વાસણ છે, ચાંદીના વાસણ પણ છે ને. પણ એ કહે છે કે સોનાના વાસણ બનાવવા હોય તો એના માટે ઉપાદાનમાં શું હોવું જોઈએ? સોનું હોવું જોઈએ, ચાંદીમાંથી ના બને. એમ કહે છે છ દ્રવ્યમાંથી સમ્યક દર્શન કયા દ્રવ્યમાં થાય? કે જીવ દ્રવ્યમાં. તો જીવ દ્રવ્ય તો બધા છે, બધાને સમ્યક દર્શન કેમ થતું નથી? તો ત્રિકાલી ઉપાદાન છે, એ સમર્થ કારણ નથી. સમર્થ કારણ, અને સમર્થ કારણ એને કહેવાય, સમર્થ કારણ કે જેના હોવાથી કાર્ય અવશ્ય થાય, થાય ને થાય, અને ન હોય તો કાર્ય ન થાય ને ન થાય ને ન થાય, સમર્થ કારણ કહેવાય. અને એની બીજી ભાષામાં કહીએ તત્સમયની યોગ્યતા, યોગ્યતા એ પર્યાયની, એ યોગ્યતા એ સમર્થ કારણ, એ સમર્થ કારણ છે. સમજાય છે કે નહીં? આ એક મોટો સારો વિષય છે, આપણે વધારે નહીં જઈએ અત્યારે, પણ તમે થોડુંક સમજીશું. જો સમજશો તો એક મિનિટમાં જવાબ પણ એનો ખ્યાલ આવી જશે. આપણે એક લૌકિક એક્ઝામ્પલ સમજીએ કે ક્લાસની અંદર 50 સ્ટુડન્ટ્સ છે બરાબર છે કે નહીં? હવે ટીચર ભણાવે છે, 50 સ્ટુડન્ટને મેથ્સ ભણાવે છે ટીચર, બરાબર છે ને? હવે ઉપાદાન નિમિત્તની વાત કરીએ તો એ કહે છે કે નિમિત્તમાં તો ટીચર બરાબર છે, એક ટીચર છે, બધાને 50ને ભણાવે છે, પણ એકને મેથ્સમાંથી 100માં 100 આવ્યા, એકને 70 આવે, એકને 50 આવે, એક ફેલ થયો. તો જે એ વાત કરે છે કે નિમિત્ત કરાવે છે, નિમિત્તને સમર્થ કારણ માને છે, નિમિત્ત આવે તો થાય, નિમિત્ત નહોતું માટે ના થયું, તો નિમિત્ત તો આ રહ્યું છે, પણ દરેકના માર્ક અલગ અલગ આવ્યા, એનો મતલબ નિમિત્ત સમર્થ કારણ. અત્યારે આપણે સમર્થ કારણની વાત કરીએ છીએ, સમર્થ કારણ તો હતું, છતાં બધાના માર્ક અલગ અલગ આવ્યા. હવે સામે લો ઉપાદાન, તો ઉપાદાનમાં તો બધાની પાસે જ્ઞાન નામનો ગુણ છે કે નહીં? બધા આત્મા છે, બધામાં જ્ઞાન નામનો ગુણ છે, છતાં હવે સમજો, ત્રિકાલી ઉપાદાનને જ્ઞાન ગુણને, ભવ્યભાઈ સમજો, જ્ઞાન ગુણ એ ત્રિકાલી ઉપાદાન, એ જ્ઞાન ગુણને જો સમર્થ કારણ માનીએ તો જ્ઞાન તો બધામાં સરખું છે. જ્ઞાન ગુણ કોઈનામાં વધારે ને કોઈનું ઓછું તો છે નહીં, આત્મા તો બધે છે, બધાના જ્ઞાન ગુણ છે. દ્રવ્યને ગુણ, આત્મા દ્રવ્ય જ્ઞાન ગુણ બધાની પાસે સરખો જ છે, બરાબર છે કે નહીં? છતાં પણ આ બાજુ નિમિત્ત પણ છે, આ બાજુ ત્રિકાલી ઉપાદાન પણ છે, છતાં પણ કોઈની પર્યાયની અંદર 100માંથી 100 માર્ક વાળો જ્ઞાનનો ઉઘાડ, જ્ઞાનનો, બરાબર છે કે નહીં? કોઈને 70 માર્ક વાળા જ્ઞાનનો ઉઘાડ, કોઈને 20 માર્ક વાળા જ્ઞાનનો ઉઘાડ, કોઈને 80 માર્ક વાળા જ્ઞાનનો ઉઘાડ, એ પર્યાય થઈ, એ શું થઈ ગઈ? પર્યાય. અને એ પર્યાય નિમિત્તની છે કે પેલા દ્રવ્યની પર્યાય છે? આત્મા દ્રવ્ય જ્ઞાન ગુણની પર્યાય છે. નિમિત્ત તો નિમિત્તમાં રહ્યું તો પરદ્રવ્ય છે, તો એ પર્યાય થઈ ગઈ. અને એ કહે છે કે તો પછી કહે છે કે ભાઈ આનામાં એ વખતે 100 માર્કની યોગ્યતા હતી, આનામાં 70 માર્કની યોગ્યતા હતી, આમાં 20 માર્કનો જ્ઞાનનો ઉઘાડ થાય એવી યોગ્યતા હતી, આનામાં 80 માર્કનો જ્ઞાનનો ઉઘાડ થાય એવી પર્યાયની યોગ્યતા હતી. યોગ્યતા તો યોગ્યતા એ હતી ને, એ સમર્થ કારણ, એ સમર્થ કારણ. સમજાય છે કે નહીં? આપણે કેટલી વખતે જોયું છે કે આપણે જયારે એક્ઝામ આપવા માટે જતા હોય ને ક્લાસની અંદર, એ વખતે બરાબર તૈયાર કરીને છેલ્લે 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 પછી આમ ટીચર કે ચલો બેલ પડી ગયો, બેલ પડી ગયો, ચલો ચલો, પછી અંદર મૂકીને જઈએ, પછી આવે ગણતા ગણતા જઈએ, એ જ વખતે 10 માર્કનું એક્ઝામ્પલ છે ને, ફોર્મ્યુલા યાદ જ ના આવે. અને જેટલું યાદ કરીએ ને એટલું વધારે પછી આગળનું બીજું પેલું છૂટી જશે, એટલો ટાઈમ દેખાય, હવે શું કરીશ યાદ જ ના આવે. અને એમ થાય કે જો આટલું યાદ આવી જાય તો 10 માર્ક આવી જાય. અને પાછું બધાને શીખવાડ્યું પણ હોય, આપણે પાછું બધાને શીખવાડ્યું હોય, એ વખતે યાદ જ ના આવે. અને જેવું પરીક્ષાનું પૂરી થઈ જાય, બેલ પડીને બહાર આવે અને એકદમ તરત જ યાદ આવી જાય, અરે ત્યાં સુધી મને યાદ જ ના આવ્યું. સમજાય છે ને? આ બધા પાઠ ગુરુદેવશ્રીએ ભણાવ્યા છે, આ બધું ગુરુદેવશ્રીએ ભણાવ્યું છે. કર્મબદ્ધ પર્યાય, તત્સમયની યોગ્યતા, એ પર્યાયનો સ્વકાલ, ત્રિકાળ. સમજે? આત્મા પોતે મહેનત તો ઘણી કરતો હતો એ પર્યાય લાવવા માટે, આત્મા પોતે એ મહેનત તો ઘણી કરી પર્યાય લાવવા માટે, પણ એ પર્યાયની એ વખતે યોગ્યતા નહોતી ને, 3 કલાક પછીની યોગ્યતા હતી. 3 કલાક સુધી ક્યાંથી આવે એ પર્યાય નહીં આવે. એ વખતે બીજા સંબંધના જ્ઞાનની યોગ્યતા હતી, એ જાતિના જ્ઞાનના અભાવની યોગ્યતા હતી. જીવ આવા તત્વોનો અભ્યાસ કરે સમજે, એટલા માટે કહ્યું ને અહીંયા ઔષધિ અપાય છે, સમતા ભાવની ઔષધિ અપાય, સમાધાન અપાય. અને વધારે શું કે એક લૌકિક અત્યારે બધા પેરેન્ટ્સ જે છે એ છોકરાઓની પાછળ એવા પડી જાય છે, દયા આવે આપણને, હા દયા આવે છોકરાઓની પાછળ, હા કે બધાને હવે એક આવડું છોકરું અને પેલું શું કે મધર ટોડલર ત્યાંથી આવડું આવે ને, એનેથી આ ને આ ને આ શીખવાડું ને, પછી એને આ ક્લાસ ને, આ ક્લાસ ને, સ્વિમિંગ ને, ફલાણું ને, ફ્રેન્ચ ભાષા ને, સ્પેનિશ ભાષા ને, આ કેટલું કેટલું. છોકરો કે મારે નરક જોવાની કાંઈ જરૂર, મને અહીંયા દેખાય છે બધું, આ વધારે ક્યાં મારે વાર્તા, હા કેટલું આ ભણો ને પછી આ ભણો ને. અને પેરેન્ટને ટેન્શન છે કે હવે પેલા ક્લાસ કરે છે, મારો છોકરો રહી જાય, અને દરેકને પોતાનો છોકરો IAS બનવો જોઈએ કે મોટો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બનવો જોઈએ. પોતે ભલે 3-10 ટ્રાયલે 10મામાં પાસ ના થયો હોય, પોતે 10 ટ્રાયલે ભલે પાસ ના થયો, પણ દરેકને છોકરાને પોતાને કોલેજ યુનિવર્સિટી ટોપ આવવો જોઈએ. બોલો, આપણને એવી ભાવના નથી થઈ કે મારો દીકરો આ મોક્ષ માર્ગ મારી પર્યાયમાં પ્રગટ કરવો જોઈએ. આ પર્યાયમાં આવે છે અને ગુરુદેવ મળ્યા છે, મારો મારો દીકરો જે છે એ સર્વજ્ઞ પુત્ર બનીને જાય, સર્વજ્ઞ ભગવાનનો લઘુનંદન બની જાય, એવી જાતિની અંદરમાં ભાવના ઉછાળા મારતા નથી. અને કાલે જ કહ્યું હતું ને, આપણે મોટે ભાગે એવાના સમાગમમાં રહીએ છીએ ને, એ ટીચર પછી પેલા શું આ બધા મૂકવા માટે જાય સ્કૂલમાં, છોકરાઓ ગાય પછી 15 મિનિટ બધા પેરેન્ટ્સ મિટિંગ ચાલે બહાર, બધા મળે ને એકબીજાને, હા બધે હશે ને આવું તો મળે ને, પછી કે તમે ક્યાં ગયા હતા ને, તમે ક્યાં ગયા હતા ને, તમારે આગળનો શું પ્રોગ્રામ, છોકરાને શું ભણાવું છું, અરે પેલાને પેલું તો ભણવા દો, હજુ આગળ શું ભણાવો, આગળ વેકેશનમાં કયો કોર્સ કરાવો, શું કરાવો, હા. અરે એ કહે છે કે તું એ જે બધા જ્ઞાન કરાવે છે ને ગુરુદેવના શબ્દોમાં, એ બધા અનાર્ય ભણતર છે, અનાર્ય ભણતર છે. જે ભણતર ગુરુદેવ કહે છે, જે હથિયાર પોતાના ગળા કાપે હથિયાર શું કામ, એમ જે ભણતર જીવને સંસારમાં ડૂબાડે એ ભણતર ભણતર નથી કહેવાતા ભાઈ. હા બધી લાંબી વાતો તો મને કહેવાનો ત્યાં ટાઈમ પણ નથી, મેં શું કહું, ઇન્દોર જવાનું થયું તો 10 લક્ષણમાં એક વખતે આપણા એક જૈનોની બધી વ્યવસ્થા છે, બધા વિજયજી બળજાત્યાના શબ્દ બળજાત્યા છે ને, એને એક સંકુલ છે બધા યુનિવર્સિટીનો, શું કે ને સીએ ને આઈએએસ ને બધી સારી એક્ઝામ માટે છોકરાઓ બધા જૈનોના ભણવાવાળા ત્યાં હોય. ત્યાં એક બપોરના ટાઈમે એક લેક્ચર રાખ્યું હતું, મેં ખાલી એટલું ત્યાં કહ્યું હતું, વધારે તો બહુ નથી કહેતો, એમાં 20-25 મિનિટ જાય છે, મેં ખાલી એટલું કહ્યું હતું બધા છોકરાઓને, આ જ વાત કહી હતી કે મેં કીધું તમે આખું વરસ બધું આ મોટા 88 પુસ્તકો જાળી ભણો છો, છેલ્લે દિવસે પરીક્ષા આપવા માટે તમારે જોવું પડે છે અંદર, હા જોવું તો પડે છે, અમારે છેલ્લે છેલ્લે જોવું પડે. તો મેં કીધું ભાઈ આપણ તર શું કામના, આ જ પર્યાયમાં આખું 365 દિવસ તમે મહેનત કરીને છેલ્લે જોવું પડે ભૂલાઈ જાય, હા આ જ પર્યાયમાં. બીજી પર્યાયમાં તો આ જ્ઞાન સાથે લઈને થઈ જતા, ડોક્ટરી એન્જિનિયરિંગનું જ્ઞાન બીજી પર્યાયમાં ક્યાં સાથે આવે છે, નથી આવતું ને સાથે. અમારે એ જ્ઞાનની અમારી કોઈ વેલ્યુ નથી, કોઈ વેલ્યુ નથી. અમને તો આત્મજ્ઞાન હિ જ્ઞાન હે શેષ સભી અજ્ઞાન. રાજા શ્રેણીકના જીવે અહીંયા આત્મજ્ઞાન કર્યું હતું ને, પછી ભલે નીચે પર્યા પર્યા પણ આત્મજ્ઞાન લઈને ગયા, એ સંપત્તિ લઈને ગયા, એ જ્ઞાનની વેલ્યુ છે. અને વધારે થોડું સ્પષ્ટ કરીએ જરાક, આપણે જે સીએ હોય ને અક્ષયભાઈ, એને મેડિકલનું જ્ઞાન હોય કે ના, હા સીએ વાળાને મેડિકલનું જ્ઞાન ના હોય, અને જે મેડિકલમાં હોય ને એને એન્જિનિયરિંગનું જ્ઞાન હોય ના હોય ને, અને જે આર્કિટેક્ટ હોય એને સીએનું જ્ઞાન ના હોય ને, એક ફેકલ્ટી આખી જિંદગી એમાં કાઢી નાખે, દુર્લભ મનુષ્ય ફરી આખો એમાં કાઢી નાખે. અને હું પૂછ્યું કે આપણા ભગવાનને કેટલી વિદ્યાઓનું જ્ઞાન છે, બોલો આપણા ભગવાનને કેટલી વિદ્યાઓનું જ્ઞાન છે, હા કેવલ જ્ઞાનના અતિશયમાં બતાવ્યું, સકલ વિદ્યાઓના જ્ઞાતા, એને સીએ આર્કિટેક્ટ એન્જિનિયરિંગ જેટલી પણ ફેકલ્ટી હોય, જો નથી ખુલી ખુલવાની હોય, બધી ફેકલ્ટીઓનું જ્ઞાન, અને એક સમયમાં બધાનું જ્ઞાન વર્તે છે. એ ક્યાં ભણવા માટે ગયા હતા અક્ષયભાઈ? મુંબઈની કઈ મોટી ટોપ યુનિવર્સિટી છે? મુંબઈની કઈ છે ટોપ યુનિવર્સિટી? અને બધા ફોરેન મોકલે પેલી યુનિવર્સિટીમાં? અરે કહે છે કે એ જ્ઞાની ધર્માત્મા પુરુષા ચૈતન્યની યુનિવર્સિટીમાં જાય છે, અંદર જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્માની યુનિવર્સિટીમાં જાય છે. કેમ કે આ આત્મામાં એક સર્વજ્ઞત્વ નામની શક્તિ છે, આત્મામાં સર્વજ્ઞત્વ નામની શક્તિ છે, એમાંથી સર્વજ્ઞતા જે પ્રગટ થાય છે ને, એમાં લોકાલોક આખું બધું જણાઈ જાય છે, અને અનંત આનંદનો ભોગવટો છે, આકુળતા રંચ માત્ર નથી. બાકી આ બધી યુનિવર્સિટીમાં ટોપ આવે, મેડિકલમાં ટોપ આવે, છતાં પણ બિચારા આખી જિંદગી જેની મોઢું જોવાનું ના ગમે ને, તમારું મોઢું ખોલો, અરે અરે આ ભણ્યું હતું, મોઢું જોવાનું કે મોઢું ખોલો, હા. અને પાછા કે મોટા ડોક્ટર, 1 મહિના સુધી એપોઇન્ટમેન્ટ ના મળે, એનો મતલબ એ જીવને અંદરમાં હા કેટલો બિઝી, કેટલી આકુળતા ભરેલી, 1 મહિના સુધી ટાઈમ ના મળે. આપણા ગુરુદેવજી તો કહે છે અમે તો પહેલેથી નિવૃત્ત છીએ, અમે તો પહેલેથી જ રિટાયર્ડ છીએ, એ તો 5 વર્ષ દુકાન પર તો દેખાતા હતા બેઠેલા, બાકી કહેતા અમે તો શાસ્ત્ર વાંચતા ત્યાં પણ પહેલેથી રિટાયરમેન્ટ, 20 વર્ષે કે કોઈ કે અમે 60 વર્ષે રિટાયરમેન્ટ લીધું, તો કોઈ બહુ મોટો ઉપકાર નથી કરતો 60 વર્ષે નિવૃત્ત લીધી, સમજાય છે કે નહીં? અને હજુ પણ જેને બીજી પર્યાયમાં જવાના ટાણા આવી ગયા, છતાં પણ જેને નિવૃત્તિ લેવાના ભાવ ન થાય, તો અંદરમાં નિવૃત્ત સ્વરૂપ જે ભગવાન આત્મા જે છે, રાગથી પણ પર્યાયથી જે નિવૃત્ત છે, એવા ભગવાન આત્માની અનુભૂતિ એમને નહીં થઈ જાય. પૂજ્ય બેનશ્રીનો ભૂલ છે ને, હા જેવું તું કારણ આપે ને એવું કાર્ય થશે. ખીચડી બનાવી હોય તો એના માટે કુકરની જે અગ્નિની 5 સીટી વગાડવી પડે ને, હવે 3 વગાડીએ ને પછી ખોલીએ તો કાચું પાકું હોય, ખીચડી તૈયાર ના થાય, એમ તારે રત્નત્રયની પ્રાપ્તિ કરવી છે તો એવું ભગવાન આત્માની અનુભૂતિ માટે કારણ આપવું પડશે, સમજાય છે કે નહીં? હા આ તો એક એક વાંચીએ છે ને એમ ખ્યાલ આવે કરે, હા એમને આપણા આત્મકલ્યાણ વગર જીવન ચાલ્યું ન જાય. નહીં તો કાલ સાંજનો વિષય જે ચાલ્યો છે ને, હા એક થોડો ભાવ છે કહી દઉં, ભલે અત્યારની ટેકનોલોજી જે પણ કંઈ હોય કે આપણે ઘરે બેસીને સંભળાય દેખાય બધી વાત, પણ આપણા જીવનમાં એવો પ્રમાદ ના હોય છે, આપણે દોડ્યા દોડ્યા જૈન મંદિરમાં આવવું જોઈએ. આના બધા સ્ક્વેર ફૂટ જે છે ને, એક પણ સ્ક્વેર ફૂટ ખાલી ના દેખાવો જોઈએ, ટાઇલ્સ ના દેખાવી જોઈએ, સમજાય છે ને? એટલીસ્ટ પર્વના દિવસોમાં તો બધા અહીંયા સાધર્મી જીવોની ફૂલ પ્રેઝન્સ હોવી જોઈએ. એમાં ટેકનોલોજી છે ને, ઘરે પણ આ ટાઈમે સંભળાય કે બરાબર સંભળાય છે, એક પ્રકારથી ભલે વ્યવસ્થા એવું કોઈ તમારે જેન્યુઅન રીઝન હોય તો વસ્તુ અલગ છે, બાકી એ પ્રમાદ ધીરે ધીરે આવા જિનાલયો જે છે ને, આવા સુંદર ભવ્ય જિનાલયો જે છે તને આવવાના ભાવ નહીં થાય. ને ઘરે બધી વ્યવસ્થા કરે, ઘરમાં પરિણામ અને એના પરિણામમાં ઘણું અંતર છે, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ બરાબર સમજવો જોઈએ. તું ઘરમાં બેઠો છે ને તો તને લાગે પેલું ઘરને, ઘરની સ્થાપના કરીને બેઠો છે તું ત્યાં, અને અહીંયા આવ્યો ને તો ઘરને છોડીને આવ્યો છે, ઘરને છોડીને આવ્યો. અહીંયા તું બેઠો છે તો ઘર દુકાન ઓફિસના વિકલ્પ નીકળી ગયા, નીકળી ગયા એ જાતિના, અને એક આરાધનાના વિશેષ વિશુદ્ધિ જોવામાં આવે છે. અને ઘરની અંદર બરાબર સંભળાય છે, પણ પેલું ત્યાં મુખ્યતા ઘરની છે ને ગૌણતા સાંભળવાની છે, અને અહીંયા આત્મકલ્યાણની જીનવાની સાંભળવાની મુખ્યતા છે ને, પેલું બધું અત્યંત ગૌણ થઈ ગયું છે, એવું હોય છે. એમને થોડું હોય છે ભાઈ બધું. હા, કાલે જ કહ્યું ને ભાઈ, ચક્રવર્તીની ખીર ચક્રવર્તી પચાવી શકે, વાસુદેવના કેસરિયા લાડુ વાસુદેવ પચાવી શકે, એમ આ વીરોની વાત છે ને, ભગવંતોની વાત પચવવા માટે અંદરમાં એવી તૈયારી હોવી જોઈએ, નહીં તો પ્રમાદ જીવનને કોરી ખાશે એમને. શ્રીમદજીનું એક વાક્ય છે ને, એક સમય માત્ર પ્રમાદ ન કર, વાક્ય છે ને, જુઓ એટી નાઇન ગાથા નિકાલ ના ભૈયા, 89 હે ના, ઉસકા ભાવાર્થ થોડા 89 उसका भावार्थ है 164 पेज आवी गया. तो जो आत्माना उपयोग मा, बराबर है, आत्माना उपयोग मा आ त्रण प्रकारनो परिणाम विकार, आत्माना उपयोग मा आ त्रण प्रकारनो परिणाम विकार એટલે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિ વગેરે અનાદિ કર્મના નિમિત્તથી છે. શું કહ્યું? અનાદિ કર્મના એટલે જૂના કર્મનો ઉદય, અને અહીંયા ત્રણ પ્રકારના પરિણામના વિકાર થયા, બરાબર છે ને? એટલી વાત. પછી 90 નંબરની ગાથામાં એમ કહ્યું, હવે જમાજો 90 નંબરની ગાથામાં તમે ભાવાર્થ જુઓ, ભાવાર્થ તો 90 નંબરની ગાથામાં અહીંયા એ કહ્યું કે પેલું નિમિત્ત હતું, પણ અહીંયા ખરેખર જોવામાં આવે તો આ જે ત્રણ પ્રકારના પરિણામ વિકાર થયા ને, એનું કર્તા કર્મ પણ બતાવ્યું કે પોતે જ કર્તા અને પોતાનું કર્મ છે, પોતે અંદરમાં કર્તા કર્મ પણ બતાવ્યું. બરાબર જુઓ ભાવાર્થ, પહેલા કહ્યું હતું કે જે પરિણમે તે કરતા, બરાબર, જે પરિણમે, અહીંયા આવે નિમિત્ત યાદ નથી કર્યું ત્યાં આગળ, જે પરિણમે એ કરતા. અહીં અજ્ઞાન રૂપ થઈને ઉપયોગ પરિણમ્યો, અહીંયા અજ્ઞાન રૂપ થઈને ઉપયોગ પરિણમ્યો, તેથી જે ભાવ રૂપ તે પરિણમ્યો તે ભાવનો તેને કરતા, જો નિમિત્ત યાદ નથી કર્યું, જે રૂપે પરિણમ્યો એને એને કરતા કહ્યો ત્યાં આગળ, ઠીક છે ને? આ રીતે ઉપયોગને કરતા જાણવો, મિથ્યા દર્શનની પર્યાય જે છે, મિથ્યા દર્શનનો કરતા, રાગ દ્વેષની પર્યાય એ આત્મા એનો કરતા, સાંભળજો, જો કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી, અંદરમાં બે ભાગ પાડ્યા હવે, જો કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આત્મા કરતા છે નહીં, બરાબર ને? આજે સમ્યક દર્શનનો વિષય બુદ્ધ ભગવાન આત્મા જે પર્યાયમાં રાગ થયો એ દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા રાગનો કરતા છે નહીં. જો એ દ્રવ્ય સ્વભાવ રાગનો કરતા થઈ જાય તો તો પછી આત્માને શુદ્ધ થવાનો અવસર રહે નહીં. જો કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આત્મા કરતા છે નહીં, તો પણ ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી, જુઓ અજ્ઞાન પ્રધાન શૈલીની વાત કરી, ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આત્માને પણ કરતા કહેવામાં આવે છે. શું કહ્યું અહીંયા જુઓ, એમ પણ કહેવાય કે એ જે વિકારી પર્યાય થઈને એનો કરતા વિકારી પર્યાય છે, એમ પણ કહેવાય, બરાબર છે કે નહીં? અને ભગવાન આત્મા તો શુદ્ધ છે, અને અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એમ પણ કહેવાય કે આ જે વિકારી પર્યાય થઈને આત્મા કરનાર છે, માને પેલું કર્મ નથી કરાવતું, કર્મ નથી કરાવતું એ સમજાવવા માટે કોણ કરતા હશે કે તું તું એનો કરતા હશે, આત્મા એનો કરતા હશે, બરાબર છે કે નહીં? એ શૈલી છે. જેમ સમજો કે માતાજી છે એની આંગળી પકડીને બાળક ચાલતું હોય, માતાની આંગળી પકડીને બાળક ચાલે છે, તો બાળકે માતાની આંગળી પકડી છે કે બાળકે માતાનું પકડવું છે? બોલો, માતાની આંગળી પકડીને ચાલે છે બાળક, તો આપણો પ્રશ્ન છે કે બાળકે માતાને આંગળી પકડી છે કે માતાનું પકડવું છે? સમજાય છે કે નહીં? તો આંગળીનું પકડવું એમ કહો એ અલગ વાત છે, અને આંગળીના પકડવાથી ખરેખર તો આંગળી કોની છે? આંગળી માતાની છે, તો આંગળીના માધ્યમથી કોનું પકડવું છે? માતાનું પકડવું છે. સમજાય છે કે નહીં? અને ભેદ પાડીને કહ્યું કે આંગળી પકડવું છે. એમ કે છે ભેદ પાડીને કહેવામાં આવે તો કે આ આ મોહ રાગ દ્વેષયનો કરતા કોણ કે પર્યાય પર્યાયનો કરતા છે? હવે એ કે આ પર્યાય કોની, આંગળી કોની, આ પર્યાય કોની કે આત્માની? માટે કહે છે કે આ રાગ દ્વેષનો કરતા કોણ છે? આત્મા. અને કોણ નથી કે પેલા જૂના કર્મનો ઉદય આવ્યો ને, જૂના કર્મનો ઉદય આવ્યો એનો બરાબર છે. જુઓ, બે થઈ ગયું, બરાબર છે ને? હવે જે આજે આપણે 91 ગાથા ચાલી કે અહીંયા પેલો મંત્રની સાધના કરે છે, મંત્રની સાધના કરે છે ને એ વાત કરીને, અને પેલી સ્ત્રીઓ સ્વયં વિડંબણાને પામે છે, બંધનો સ્વયં એ તૂટી જાય છે, શરીરમાં વ્યાપેલું ઝેર સ્વયં એ ઉતરી જાય છે, અહીંયા પેલો મંત્રની સાધના વાળો તો મંત્રની સાધના કરે છે. જુઓ, વાતો ઘણી સરસ સરસ છે. એક એક અહીંયા જે ગુરુદેવ વાત કરી કે અહીંયા નો કર્મનો દાખલો આપ્યો છે એમ ગુરુદેવ બોલ્યા. નો કર્મનો અહીંયા મંત્ર પડ્યા અને પેલું સ્ત્રીઓ વિડંબણા પામે તો એ તો નો કર્મ થઈ ગયું. દાખલો શેનો આપ્યો અક્ષયભાઈ? નો કર્મનો. ઝેર ઉતરી જાય, વિડંબણા પામે, બંધનો તૂટી જાય. માનતુંગા આચાર્યના દ્રષ્ટાંત, ચાર દ્રષ્ટાંત આપ્યા ને, બે મુનિરાજના દ્રષ્ટાંત આપ્યા, વાદીરાજ મુનિરાજનું દ્રષ્ટાંત અને માનતુંગા આચાર્યનું દ્રષ્ટાંત, અને બે સતી સતીના દ્રષ્ટાંત આપ્યા, ચંદના સતીનું અને સીતાજીનું દ્રષ્ટાંત આપીને ત્યાં આગળ અગ્નિ પરીક્ષા વાળું દ્રષ્ટાંત આપ્યા ત્યાં આગળ. પણ એ કહે છે કે એ તો આત્માની આરાધના કરતા હતા, નમોકાર મંત્રનું સ્મરણ કરતા હતા, અને આ બાજુ બંધન તૂટી ગયા અને અગ્નિકુંડમાંથી જલકુંડ થઈ ગયો, એ જે ઘટનાઓ ઘટી ગઈ ત્યાં આગળ, શરીરમાંથી કુષ્ઠરોગ શું થઈ ગયો, દૂર થઈ ગયો, તો સ્વયં એના કારણે થયું છે. પણ ગુરુદેવશ્રી એક વાત કહી કે ત્યાં નો કર્મનું દ્રષ્ટાંત આપ્યું. નો કર્મ, હવે વાત સમજવી છે નો કર્મ ઉપરથી કર્મની વાત. સમજાય છે ને? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મ, ઠીક છે ને? તો આપણે જે પેલી 89 ગાથા જે જોઈએ એમાં જૂના કર્મનો ઉદય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની આદિ, એ જે જડ કર્મ, એ દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ. અને અહીંયા જે જીવની અંદર વિકાર થયો છે ભાવ કર્મ, ભાવ કર્મ, બરાબર છે ને? અને આ જે શરીર, સ્ત્રી પુત્ર આદિ, મકાન, સંયોગ, એ બધું શું છે? એ નો કર્મ. બરાબર, હવે આપણે પેલા અત્યારે કર્મનું વાત સમજીએ, પછી નો કર્મનું વાત સમય રહેશે તો સમજીએ છીએ આપણે એને. હવે આ 91 ગાથામાં એ કહેવું છે કે પેલા જૂના કર્મનો ઉદય આવ્યો, આ જીવ એની સાથે જોડાયો, એ બાજુ અન્ય વસ્તુ ભૂત મોહ સાથે સંયુક્ત થવાથી એની સાથે એ બાજુ જોડાયો, તો અહીંયા રાગ દ્વેષના પરિણામ થયા મોહરા. હવે અહીંયા જે મોહ રાગ દ્વેષના પરિણામ થાય છે એનું નિમિત્ત પામીને, એનું નિમિત્ત પામીને આ લોકમાં કારમાણ વર્ગણાઓ બધી ભરેલી છે. કારમાણ વર્ગણાઓ 14 રાજ્યમાં. અહીંયા જેવા ભાવ થયા તરત જ એ કારમાણ વર્ગણાઓ કર્મ રૂપે પરિણમીને અને જીવની સાથે, આત્માની સાથે એક ચિત્રાવગાહે બંધાઈ જાય. જીવના અહીંયા એક પરિણામ થયો, મોહ રાગ દ્વેષનો એક પરિણામ થયો, તો એક વિકારી પરિણામ થયો, તો આયુ કર્મને છોડી દો તો સાત કર્મનો બંધ ઓન ધ સ્પોટ થઈ જાય. સાત કર્મનો બંધ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંતરાય, નામ, ગોત્ર, વિધનિયમ, એ આખો એક લોટ આવે. સાતના વિષયમાં નહીં તો જોઈશું આપણે વિસ્તારથી. એ આખો લોટ આવે પ્રકૃતિ, પછી એના પરમાણુનું વિભાજન થઈ જાય, કોના ભાગમાં કેટલા જાય, એમાં આયુ કર્મમાં વેદનિયમમાં સૌથી વધારે જાય, એના નિયમો છે, બરાબર છે કે નહીં? તો એ કહે છે વિભાજન થઈ જાય, પછી જીવની સાથે જેટલો ટાઈમ સુધી ચોંટેલા રહે એને એક પ્રકૃતિ, પછી પ્રદેશ, પછી સ્થિતિ, અને સ્થિતિ પૂરી થયા પછી ઉદયમાં આવે, એને અનુભાગ કહેવામાં આવે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ. તો અહીંયા જીવે એ પરિણામ કર્યો, એનું નિમિત્ત પામીને કર્મની અંદર આવી ઓટોમેટિક સ્વયં સંચાલિત વ્યવસ્થા છે કે આવીને બંધાઈ જાય છે, બંધાઈ જાય. હવે અહીંયા તો એ બતાવવું છે 91 ગાથાની અંદર, અત્યારે આપણે એને સમજીએ
કે અહીંયા જીવે વિકારી પરિણામ કર્યા માટે પેલા કર્મ બંધ હે, બિલકુલ ખોટી વાત, ખોટી વાત. કેમ કે બે દ્રવ્ય કેવા છે? બે અલગ અલગ છે. પણ એટલી વાત છે કે અહીંયા જે વિકારી પરિણામ થાય નિમિત્ત અને પેલા જે કારમાણ વર્ગના કર્મ રૂપે થઈને જીવની સાથે પરિણામ બંધાઈને એ નૈમિત્તિક, એ શું થઈ ગયું? નૈમિત્તિક. હવે જુઓ, આ રાગ દ્વેષ નિમિત્ત અને કર્મ નવા કર્મનો બંધ થયો એ નૈમિત્તિક, નૈમિત્તિક બંધ થયો એ ઠીક છે ને. હવે એ કહે છે કે એ જે બંધાય છે એના કારણે બંધાય છે એ કર્મને કાંઈ ખબર છે નહીં, એ સહેજ એના રૂપે દરેક જીવ જેવા પરિણામ કરે એની સાથે બંધાય છે. એટલે વચનામૃત બોલ છે ને, બંધ સમય જીવ ચેતીએ ઉદય સા સંતાપ, બાંધતી વખતે વિચાર કરજે. પણ અહીંયા એક વ્યવસ્થિત વ્યવસ્થા આવા ભાવ કરે, સમજો તમે બેઠા છો, તમે બેઠા છો, તમે બેઠા, તમે બેઠા છો. હવે દરેકને ભાવ થાય ને, દરેકને ભાવ, એમાં ભૂલમાં અક્ષયભાઈ તમારા જે આવવાના કર્મ આ બાજુ જતા રહે ને આ બાજુ વાળા આ બાજુ જતા રહે, તો ક્યાંક આગળ પાછળ આ બાજુથી આ બાજુ જતા રહે આ બાજુથી, એવું થાય તો નહીં થાય ને. બિલકુલ વ્યવસ્થિત વ્યવસ્થા છે જેવા ભાવ કરે. એક ઘટના મને યાદ આવે છે, નોકરની મારા બહેનની ઘટના છે. વ્યવસ્થા પ્રકૃતિની વ્યવસ્થા કેવી હોય છે, અને એમ કહ્યું નોકર્મમાં બહારમાં આપણે શું કરી શકીએ. આ આત્મા કર્મને બાંધી નથી શકતો ને, કર્મને, જડ કર્મને નથી બાંધી શકતો ને, વાત કરી ચાલે કર્મને, તો જડ કર્મ તો એક ક્ષેત્ર આવે એને નથી બાંધી શકતો ને, એમાં તારું કાંઈ નથી ચાલતું. તો પછી બીજા બહારના નોકર્મમાં અમે આ બધા બહારના કામો કરીએ છીએ ને, અમે આ કર્યું ને, અમે આ કર્યું ને, અમે આ કર્યું, અમે આ કર્યું, હા, એ તો ઘણું મોટું મિથ્યાત્વનો મોટો મોટો અપરાધ છે, મોટો અપરાધ. હા, એટલે વચન સહાનુભૂતિ દર્શન મળ્યું, તારું રાંડવા જેવું મિથ્યાત્વ છે. રાંડવું એટલું જાડું હોય ને, હા, રાંડવું રાસ, રાંડવા જેવું મિથ્યાત્વ છે, એટલે તને પરસેવા ઉતરી જાય, કાંઈ નથી ચાલતું. પરમા ઉપરથી તું આકુલતાને લઈને ફરે છે. જેમ પેલું મને દ્રષ્ટાંત આપ્યું ને કે મને આ ફેકલ્ટીનું નોલેજ, ફેકલ્ટીનું નોલેજ, તો એને તો ઘણી આકુરતા હોય છે કે જતું ના રહે, આ જ્ઞાન જતું ના રહે. ભગવાનને બધું જણાય, બધું જણાય, યાદ રાખ્યા વગર અનંત આનંદ ભોગવો. તારું જ્ઞાન થોડું અને આકુરતા વધારે. એ તે પરમાં આપણું કશું નથી ચાલતું. જેમ અહીંના કર્મ અહીં ને, અહીંના કર્મ અહીં ને, અહીંના કર્મ અહીં ના જાય. તમે જોવું છે આપણી પાસે થોડો, કે મારા સિસ્ટરને થોડા ટાઈમ પહેલાં દેહ છૂટી ગયો, લગભગ 6-1 મહિના થવાયા છે, અને કેન્સર હતો. અને કેન્સરમાંથી થોડુંક થોડું ડેવલપ થયું હશે, અને પછી એ ઘરની અંદર આવી રીતે આમ ચેરમાં બેઠેલા હતા. અને એ વખતે બીજું કોઈ ઘરમાં નહોતું, પણ એમના ભાણી હતા, એ અહીંયા રાઈટ સાઈડમાં બેઠેલા હતા, એમના ભાણી આ બાજુ બેઠેલા, અને આમ બેઠેલા હતા એટલે બાજુમાં બેઠેલા હતા, કંઈક જરૂર હોય તો મામીને કંઈ જરૂર હતા આમ તે હોય તો એકદમ બેઠા હતા. અને એ જ વખતે આ જમણી સાઈડનું અંગ આખું રહી ગયું, સમજો છો, આખી જમણી સાઈડ એકદમ ભાણી રાઈટ સાઈડમાં હતા ભાઈ આ બાજુ. એમ થાય ને એ વખત કે આ બાજુની જગ્યા હાથામાં થતો હતો, તો આ બાજુ ભાણી હોત તો શું કરત કે તરત જ બોલાવત. હવે કેવી જીવની પોજી, પરિણામ કેવા થાય કે આ બાજુનો આ નથી આવતું ને આ બાજુ, અને થયું સાથે કે બોલવાનું બંધ થઈ ગયું, બોલવાનું પણ બંધ થઈ ગયું. કેમ છે, કેમ બોલાતું હતું પણ બોલાવત, નામ દઈને બોલાવત એમને, પણ બોલવાનું બંધ થઈ ગયું. અને આ બાજુનું જમણી સાઈડનો પાર્ટ ચાલવાનું બંધ થઈ ગયું, નહીં તો બેમાંથી એક હોત તો બોલાતું હોત તો પણ તરત જ બોલાવત એમને, અથવા તો બોલાતું ના હોત ને આ ભાગ ચાલતો હોત તો પણ જગાડત. પણ મારે તો બતાવું છે કર્મની વ્યવસ્થા, ખ્યાલ આવે છે કે નહીં, એમાં કે આ બાજુની જગ્યાએ આ બાજુનું, આ બાજુની જગ્યાએ નહીં, પણ એમાં તારું ના ચાલે. કે તમારે અંગ રાખવું છે આ બાજુની જગ્યાએ, આ બાજુ ડૉક્ટરને કહેવાનું, સાહેબ મારે આ બાજુનું જમણી સાઈડની વધારે જરૂર પડે છે, જમણા હાથની, ડાબી ડાબો હાથની બહુ, જમણા હાથની વધારે. ડૉક્ટરને કહેવાનું, સાહેબ આ બાજુનું ખાલી આ બાજુ ટ્રાન્સફર કરી દો ને, તમારી પાસે આટલા બધા મશીનો છે, તમે ભણેલા છો. તો આજે ગુરુદેવ કેટલું કહ્યું, ડૉક્ટર તો અભિમાન કરે છે. હા, કોઈને તો પુણ્યનો ઉદય હોય, સાતાનો ઉદય પણ અંતરંગ નિમિત્ત કહ્યો. ખરેખર તો એ શરીરના પરમાણુઓનો એ વખતે તાવરૂપે મટવાનો યોગ હતો, નિરોગ થવાનો, અને એ વખતે અંતરંગ નિમિત્ત સાતાનો ઉદય. અને બહારમાં ડોક્ટર પર તો ઉપચાર આવ્યો છે, એ તો અસદભૂત વ્યવહાર નહીં ના કથન છે, વ્યવહારના કથન છે, વાસ્તવમાં એવું છે નહીં. તો કહેવાનું આશય કે આ શરીર ઉપર આપણો અધિકાર નથી ને, શરીર ઉપર આપણો અધિકાર નથી. નેમચંદ કાકા એક વાત કહેતા હતા, તમે સાંભળેલું પણ હશે કે આ આપણા ઘણા અહીં નથી, બધા વાળ ચાલ્યા જાય અને આપણે આ રોજ માથાકૂટ કરવી પડે છે, રોજ રોડ લઈને બેસો. હવે અત્યારે પેલો ટ્રેન્ડ બધો નવો છોકરાઓમાં નીકળ્યો છે, આ ખ્યાલ આવ્યો ને. હવે એ તો મારે કહેવું નથી અત્યારે, શું કહેવું. હા હા, હું કહું કે આપણા તીર્થંકર ભગવંતોને દાઢી નથી હોતી, આપણા ગુરુદેવશ્રીની એવી મુદ્રા નથી, કુંદકુંદ આચાર્ય. અને આપણે ખરેખર એ બધો જે પહેરવેશથી આપણે ખરેખર શું ફોલો કરી રહ્યા છે, સમજાય છે કે નહીં? હા, અત્યારે એમાં જતા નથી આપણે. એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તમે એ કહેવાય ને, એવા જાતના પછી જીવ તમે તમારા આદર્શમાં, તમે તમારા જ્ઞાનમાં કોને આદર્શ તરીકે સ્થાપ્યા છે, અને એ બધા વેશ પહેરવેશથી જીવના ભાવો એવા સહેજ બની જાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને, જેમ અહીંયા આવ્યા તો ભાવો એવા બની જાય છે. પછી ત્યાં એમ ના લગાવો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી, એ તો બરાબર જ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી. કરતા કર્મ સંબંધ નથી અમે પણ જાણીએ છીએ, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ છે ને, અમે નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત કરીએ. પછી તમે બધા કહે ને, પછી આચાર્ય પણ કરવાળા કે બહુ તમે તો આ બહુ સરસ લાગે, થોડું આમ કરો, થોડું આમ કરો, થોડું આમ કરો. અને પછી પેલો વેમ મારતો થઈ જાય, ચાર જણ કહે ને એટલે પેલા દારૂ પીવડાવે એને, પછી હવામાં ખ્વાબમાં જીવે. અને અહીં આવે તો ભગવાન બનવાની વાતો સમજાવવામાં આવે ને, તો તારે અંદરમાં એવા પ્રકારના વિશુદ્ધિ પરિણામ બને. આવે છે ને વાત કે જીવ બોલે કે જીવ બોલે, બોલો કોણ બોલે? જીવ બોલે કે જે ભાષાની પણ વાત કરીને, જીવ બોલે કે જીભ? તો જો જીવ પણ ના બોલે, જીભ પણ ના બોલે. જીવ આ બોલવાની વાત છે, ભાષા વર્ગણાની વાત છે, ભાષા વર્ગણા. અને જીભ જે છે ને, જીવ અને ભાષા વચ્ચે તો અત્યંતા ભાવ છે, અત્યંતા ભાવ. અને જીભ અને ભાષા, તો જીભ જે છે આહાર વર્ગણાનું પરિણમન છે, આહાર વર્ગણાનું. અને શબ્દ છે ભાષા વર્ગણાનું પરિણમન છે. આહાર વર્ગણા અને ભાષા વર્ગણા વચ્ચે અન્યોન્ય ભાવ છે, એક પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્ય અને બીજા પુદ્ગલ દ્રવ્યની પર્યાય વચ્ચે. અને આત્માનો શબ્દો વચ્ચે અત્યંતા ભાવ છે. હવે એની જગ્યાએ પછી મારો અવાજ બહુ સરસ, બે જણા આપણને માઇક આપે નહીં, તમે બોલો, તમારો અવાજ બહુ સરસ, તમારો અવાજ બહુ સરસ. અરે ખ્યાલ ને, આત્મા ના બોલે ભાઈ. હા, ગુરુદેવ કહે છે ને, લોકો એમ કહે કે આત્મા આપણે ના ખાઈએ તો મરી જઈએ, અક્ષય ભાઈ આપણે ના ખાઈએ ને તો મરી જવાય. આપણા ગુરુદેવ કહે છે કે ના, આત્મા ખાય તો મરી જાય. આત્મા ખાય ને ભાઈ, આત્મા ખાય તો મરી જાય, સમજાય છે કે નહીં? કેમ કે આ ભોજન જે છે ને, એ તો પુદગલના પરમાણુ હશે, અને હું ચેતન છું, અને આત્મા એને ખાય એટલે એ પુદગલને ગ્રહણ કરે તો આત્મા અચેતન જડ થઈ જાય. મને અંદરમાં એક આપણી જ્ઞાનમાં એવી જાતિની ક્લેરિટી તો ચાલવી જોઈએ ને, સાથે ને સાથે ચાલવી જોઈએ જાતિની ક્લેરિટી, કે નહીં વસ્તુનું સ્વરૂપ આ પ્રમાણે નિરંતર સાવધાન વૃત્તિ તો હોવી જોઈએ ને. તો હવે આ 91 ગાથા આપણે એક મિનિટમાં પૂરું થઈ જશે. 91 ગાથ એટલે ત્રણેયનો સમન્વય. હવે 91માં હવે કહે છે કે આ જે ભાવ થયો ને, જે પેલા કર્મ બંધાયા, તો જે કર્મ બંધાયા ને, એ સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે, સ્વયમેવ. અહીંયા પેલો મંત્ર બોલે છે એટલા માટે નહીં, પેલા ને ઝેર વ્યાપેલું છે સ્વયમેવ ઉતરી જાય છે, સમજાય છે કે નહીં? બંધનો સ્વયમેવ તૂટી જાય છે. એવી રીતે અહીંયા જીવે ભાવ કર્યા ને, તો સ્વયમેવ કર્મ બંધાય છે, બતાવું છે. ભાવ કર્યા સ્વયમેવ કર્મ બંધાય છે, એનો મતલબ આત્મા કર્મને બાંધવા વાળો પણ નથી, અને આત્મા કર્મનો ઘાત કરવા વાળો, કર્મનો નાશ કરવા વાળો પણ નથી. આપણે બોલીએ છીએ ને ઇન્દ્રવદન ભાઈ, ઘાતી કર્મજીન નાશ કરી પાયો કેવલ રાજ, ઘાતી કર્મ જીન નાશ કરી. જીનેન્દ્ર ભગવાને કોનો નાશ કર્યો? શેનો નાશ કર્યો? ઘાતી કર્મનો. આત્મા કર્મનો નાશ કરે, ઘાતી કર્મ જીન નાશ કરી, તો પછી કાલથી બોલવાની કે નહીં બોલવાની એ પંક્તિ? હા, સમજાય છે કે નહીં? તે કહેવું સમજવું જોઈએ ભાઈ, એ નિમિત્ત પ્રધાન કથન છે. અહીંયા જીવે ભગવાને આત્માની વિશેષ આરાધના કરી વિજ્ઞાન ઘન થઈ ગયા ને, તો આ બાજુ ઘાતી કર્મ અકર્મરૂપ થઈ ગયા. ભાષામાં ભાષા ટૂંકી કરવા અને નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કહેવાય કે ભગવાને ઘાતી કર્મનો શું કર્યો? નાશ કર્યો. કહેવામાં વાંધો નથી કોઈ જાતિનો. જો એક લીટી વાંચી લઈએ છે, 91 ગાથા એનો ભાવાર્થ. આત્મા તો અજ્ઞાન રૂપે પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે, તે ભાવોનો પોતે કરતા થાય છે, તે ભાવો નિમિત્ત માત્ર થતા, જો તે ભાવ કાલે લઈશું આપણે, તે ભાવો નિમિત્ત માત્ર થતા, બરાબર છે ને, નિમિત્ત માત્ર થતા પુદગલ દ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મ રૂપે પરિણમે છે. એટલે આ નવા કર્મનો બંધ થયો, એમાં જે અહીંયા રાગ દ્વેષના ભાવ થયા, એ રાગ દ્વેષના ભાવ રૂપે સ્વયં પોતે પરિણમ્યો. હવે એક પ્રશ્ન કહીને આપણે છોડીએ છીએ, કાલે લઈશું, આ રાગ દ્વેષના જે ભાવ થયા એ નિમિત્ત કહેવાય કે નૈમિત્તિક કહેવાય? રાગ દ્વેષના ભાવ નિમિત્ત કે નૈમિત્તિક? તો જુઓ, આ રાગ દ્વેષના ભાવ થયે નિમિત્ત પણ કહેવાય, નૈમિત્તિક પણ કહેવાય. જૂના કર્મનો જે ઉદય આવ્યો ને, એની અપેક્ષાએ નૈમિત્તિક, એની અપેક્ષાએ નૈમિત્તિક, કેમ કે જૂના કર્મનો ઉદય નિમિત્ત અને આ નૈમિત્તિક, નૈમિત્તિક. અને આ જે નૈમિત્તિક જેને કહેવાય એવા રાગ દ્વેષ થયા, એનું નિમિત્ત પામીને નવા કર્મ બંધાય છે, નવા કર્મ, નવા કર્મ બંધાય છે. તો નવા કર્મ બંધાય એમાં આ રાગ દ્વેષ નિમિત્ત, અને જૂના કર્મ જે ઉદયમાં આવે એમાં જોડાયો એ અપેક્ષાએ નૈમિત્તિક. તો આ રાગ દ્વેષના પરિણામને નિમિત્ત પણ કહેવાય, નૈમિત્તિક પણ કહેવાય. જૂના કર્મની સાથે જોડીએ તો નૈમિત્તિક, નવા કર્મની સાથે જોડીએ તો નિમિત્ત. એટલે બતાવે છે કે જૂના કર્મનો ઉદય આવ્યો માટે રાગ થયો નથી, અને રાગ થયો માટે નવા કર્મ બંધાયા નથી. કેમ કે એ બધા વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કયો સંબંધ નથી? કર્તા કર્મ સંબંધ.